એકતરા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું જોનાથન ફ્રેન્ઝનની એક ખૂબ જ ચર્ચિત નવલકથા ફ્રીડમ વિશે, જે 2010માં પ્રગટ થઈ હતી.
હા, ફ્રેન્ઝન અમેરિકન સાહિત્યમાં એમનું નામ ઘણું મોટું છે.
બિલકુલ, ખાસ કરીને એમની પેલી 2001ની કૃતિ ધ કરેક્શન્સ, જેને નેશનલ બુક એવોર્ડ પણ મળ્યો હતો. એમની ઓળખ જ છે કે ને કુટુંબને સમાજના મોટા ફલક પર માનવીય સંબંધોની જટિલતાઓને આલેખવાની.
અને ફ્રીડમ આવી ત્યારે તો ટાઈમ મેગેઝિને એમને ગ્રેટ અમેરિકન નોવેલિસ્ટ કહ્યા હતા.
હા, એ સમયગાળો પણ મહત્વનો છે. જ્યોર્જ ડબલ્યુ બુશના સમયના અમેરિકાની પૃષ્ઠભૂમિ છે આ નવલકથામાં, અને એ આપણને એક પરિવાર, બર્ગલેન પરિવારની વાત દ્વારા, પેલો શબ્દ છે ને સ્વતંત્રતા, એના ઘણા બધા અટપટા અર્થોની સફરે લઈ જાય છે.
બરાબર.
તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે આ સફરને સમજીએ, એના મુખ્ય વિષયોને થોડા ખોલીએ.
ચોક્કસ. શરૂઆત થાય છે મિનેસોટાના સેન્ટ પોલ શહેરમાં. બર્ગલેન્ડ પરિવાર, વોલ્ટર, પેટી અને એમનો યુવાન દીકરો જોઈ. શરૂઆતમાં જોઈએ તો લાગે કે આ તો એકદમ આદર્શ પરિવાર છે. ઉદારવાદી, પર્યાવરણ માટે સજાગ, એકદમ પરફેક્ટ મધ્યમ વર્ગીય કુટુંબ.
પડોશીઓ પણ વખાણતા હશે.
હા, પડોશીઓ એમને સારા પડોશી ગણે. પેટી, જે પહેલા કોલેજમાં બાસ્કેટબોલ સ્ટાર હતી, હવે ગૃહિણી છે. અને વોલ્ટર, એ શાંત, સિદ્ધાંતોને વરેલો પર્યાવરણીય વકીલ.
પણ આ સારા પડોશી અને આદર્શ પરિવારવાળી વાત એ દેખાવ પૂરતી જ છે? મતલબ અંદરખાને બધું બરાબર છે?
ના, એ જ તો ફ્રેન્ઝનની કળા છે. આજે દેખીતી શાંતિ છે ને, એની નીચે ઘણું બધું દબાયેલું છે. ઊંડો રોષ છે, અધૂરી ઈચ્છાઓ છે, પાત્રોએ સમય સમય કરેલા નૈતિક સમાધાનો છે. પેલી કહેવત છે ને, દૂરથી ડુંગર રળિયામણા.
હા, બરાબર.
બસ એવું જ કંઈક. આ ઉપરની છબી ધીમે ધીમે તૂટે છે અને વાસ્તવિકતા વધુને વધુ જટિલ બનતી જાય છે.
અને આ જટિલતા જ આપણને નવલકથાના મૂળ પ્રશ્ન પર લઈ આવે છે કે આ સ્વતંત્રતા એટલે શું? એવા સમાજમાં જ્યાં વ્યક્તિગત આઝાદીને આટલું બધું મહત્ત્વ અપાતું હોય, ત્યાં કુટુંબ, સમાજ, પોતાની જાત પ્રત્યેની જવાબદારીઓ, એ બધું ક્યાં જાય? કેવી રીતે નિભાવવા?
અને આ જ સંઘર્ષનું કેન્દ્રબિંદુ છે પેટી બર્ગલેન્ડ. તેનું દિલ એમ કહી શકાય કે બે પુરુષો વચ્ચે વહેંચાયેલું છે.
ઓકે, કોણ?
એક તરફ છે એનો પતિ વોલ્ટર, સ્થિરતા, ભરોસો, પણ કદાચ થોડો કંટાળાજનક પ્રેમ. અને બીજી તરફ છે વોલ્ટરનો જ કોલેજ સમયનો મિત્ર અને એક રીતે હરીફ, રિચર્ડ કેટ્સ.
એ રોક સંગીતકાર નહીં?
હા, એ જ. આકર્ષક, બળવાખોર, થોડો જોખમી, એટલે પેટી સતત આ બે ધ્રુવો વચ્ચે ઝોલા ખાય છે.
તો આ જે ત્રિકોણીય સંબંધ છે, એ જ વાર્તાને આગળ ધપાવે છે, પાત્રોને એમની પસંદગીઓના પરિણામો ભોગવવા અને સ્વતંત્રતાનો પોતાનો અર્થ શોધવા મજબૂર કરે છે.
બિલકુલ, એ જ મુખ્ય ડ્રાઇવિંગ ફોર્સ છે. અને ફ્રેન્ઝેન કોઈનો પક્ષ નથી લેતા, પણ સુખની શોધમાં. ખબર છે, માણસો કેવી કેવી ભૂલો કરી બેસે છે, એનું બહુ સહાનુભૂતિથી પણ સાથે સાથે નિર્મમતાથી અવલોકન કરે છે.
ચાલો પેટીથી ક્ષણ વાત કરીએ. તમે કહ્યું કે તે ભાવનાત્મક કેન્દ્ર છે.
હા, નવલકથાનું ભાવનાત્મક હૃદય એ જ છે. કોલેજમાં સ્ટાર એથ્લેટ હતી, પણ ત્યાં એક બળાત્કારની ઘટના બને છે અને એ ઘટના એના આત્મવિશ્વાસને તોડી નાખે છે.
ઓહ, તો એ આઘાતની અસર એના પછીના જીવન પર રહી?
ખૂબ ઊંડી અસર. એનો પડછાયો લાંબો છે, એટલે જ કદાચ તે રિચાર્ડ પ્રત્યેના તીવ્ર આકર્ષણને દબાવીને વોલ્ટરની સ્થિરતા અને ભલાઈ પસંદ કરે છે, પણ અંદર સંઘર્ષ ચાલતો જ રહે છે.
અને પછી સમય જતાં શું થાય છે?
જ્યારે બાળકો મોટા થઈને ઘર છોડી દે છે, ત્યારે એને એકલતા લાગે છે. જાણે એની કોઈ કદર નથી એવો ભાવ આવે છે. આ ઓળખના સંકટમાંથી પસાર થતા તે એક આત્મકથા લખે છે. નામ છે મિસ્ટેક્સ વર મેડ, ભૂલો થઈ હતી.
રસપ્રદ નામ છે.
હા, પણ વિચિત્ર વાત એ છે કે તે આત્મકથા ત્રીજા પુરુષમાં લખે છે.
ત્રીજા પુરુષમાં?
હા,
પોતાની જ વાત.
એક એમ
જાણે કોઈ બીજાની વાત કરતી હોય,
કદાચ
જાણે પોતાનાથી જ અંતર રાખવા માંગતી હોય. એમાં તે પોતાના અંદરના જીવન, દબાયેલા ગુસ્સા, નિરાશાઓનું કહી શકાય કે ક્રૂર રીતે પ્રમાણિક ચિત્રણ કરે છે. પછી આ લખવાની પ્રક્રિયા અને રિચર્ડ સાથેના અફેર દ્વારા તે જાણે પોતાની દબાયેલી ઈચ્છાઓને જીવવાનો એક પ્રયાસ કરે છે, પણ એને જે પરિપૂર્ણતાની આશા હોય છે તે મળતી નથી. તો એની યાત્રા શેના તરફની છે?
એની યાત્રા પેલી ભૂમિકાઓ, એથ્લીટ, પત્ની, માતા, એના દ્વારા વ્યાખ્યાયિત થવામાંથી બહાર નીકળીને પોતાના જટિલ સ્વરૂપનો સ્વીકાર કરવા તરફની છે, સાચી સ્વસ્વીકૃતિ તરફ.
એટલે પેટીનું પાત્ર દબાયેલી ઈચ્છાઓ અને ઓળખની શોધ જેવા વિષયોને બહુ સરસ રીતે ઉજાગર કરે છે. અને પેલી આત્મકથા એ તો કમાલ છે, વાર્તામાં વાર્તા, અને એ પણ બતાવે છે કે સ્મૃતિ અને સત્ય કેટલા વ્યક્તિલક્ષી હોઈ શકે છે.
બરાબર.
હવે વોલ્ટરની વાત કરીએ, તે તો શરૂઆતમાં આદર્શવાદી લાગે છે, ખરું ને?
હા, શરૂઆતમાં તો એમ જ લાગે, જાણે નવલકથાનો નૈતિક આધાર સ્તંભ. પ્રકૃતિ પ્રેમી, પર્યાવરણ માટે પ્રતિબદ્ધ, સ્વભાવે સૌમ્ય.
પણ શું?
પણ એનો આદર્શવાદ જ એની નબળાઈ બની જાય છે. તે ક્યારેક થોડો આત્મન્યાયી, એટલે કે સેલ્ફ રાઇચિયસ બની જાય છે, અને પોતાની આસપાસના લોકોની, ખાસ કરીને પેટીની ભાવનાત્મક જરૂરિયાતોને જોઈ નથી શકતો, કે પછી અવગણે છે.
એટલે એના આદર્શો એને વાસ્તવિક સંબંધોથી દૂર કરી દે છે,
કંઈક અંશે એમ કહી શકાય. એનો પેલો સેરુલિયન વોબલર ટ્રસ્ટ પ્રોજેક્ટ છે, એક દુર્લભ પક્ષીના સંરક્ષણ માટે અભયારણ્ય બનાવવાનો. એનો જુસ્સો ધીમે ધીમે વળગણ બની જાય છે.
વળગણ એટલે?
એટલું બધું વળગણ કે આ ઉમદા ધ્યેય માટે તે જમીન મેળવવા એક પર્યાવરણનો નાશ કરતી કોલસા કંપની સાથે પણ હાથ મિલાવી લે છે, નૈતિક સમાધાન કરી લે છે.
ઓ, આ તો મોટો વળાંક કહેવાય.
અને જ્યારે તેને પેટીના અફેરની ખબર પડે છે, ત્યારે પેલો શાંત સૌમ્ય માણસ જાણે ગાયબ. એની જગ્યાએ એક પ્રચંડ ન્યાયી ક્રોધ બહાર આવે છે.
એમાં નમ્રતા ન હોય તો એ ખતરનાક બની શકે છે. વોલ્ટરની યાત્રા ખરેખર આદર્શવાદના પતનની કથા જેવી લાગે છે.
હા, પણ અંતે તે કંઈક શીખે છે. તેની અંતિમ યાત્રા નમ્રતા અને માનવીય અપૂર્ણતાના સ્વીકાર તરફની છે, પોતાની અને દુનિયાની પણ. એ સમજ કેળવાય લે કે સંપૂર્ણતા એક ભ્રમ છે.
અને હવે પેલો ત્રીજો ખૂણો, રિચર્ડ કેટ્સ, એ તો સાવ જુદો જ લાગે છે ને?
હા, રિચર્ડ કેટ્સ વોલ્ટરનો મિત્ર પણ અને હરીફ પણ. સફળ ઇન્ડી રોક સંગીતકાર, આકર્ષક, થોડો અલિપ્ત, કુલ જેને કહેવાય ને એવો.
એ જાણે પેલી સ્વતંત્રતાનું પ્રતીક છે જેની પેટીને કદાચ ઝંખના છે.
બરાબર. પેલી કલાકારની બેફિકર, સ્થાપના વિરોધી, બંધન મુક્ત સ્વતંત્રતા, પેટી માટે તે એ બધી જ વસ્તુઓનું મૂર્ત સ્વરૂપ છે જે એના પોતાના જીવનમાં ખૂટે છે.
પણ શું આ સ્વતંત્રતા ખરેખર સુખ આપે છે? ફ્રેન્ઝન એના વિશે શું કહે છે?
ના, ફ્રેન્ઝન બતાવે છે કે રિચર્ડની આ કહેવાતી સ્વતંત્રતા આખરે તો એને એકલતા અને ખાલીપા તરફ જ લઈ જાય છે. સફળતા પણ એને ફિક્કી લાગે છે.
ઓકે.
પણ નવાઈની વાત શું છે ખબર છે? વાર્તાના અંત ભાગમાં એ પેટી માટે એક નૈતિક હોકાયંત્ર જેવો બની જાય છે.
રિચર્ડ
એ કેવી રીતે?
એ પેટી અને વોલ્ટર વચ્ચેના ઉમડા ન તૂટે એવા બંધનને ઓળખી લે છે, અને એટલે જ એ પેટીને પોતાની પાસે રાખવાને બદલે તેને વોલ્ટર પાસે પાછા જવા, સમાધાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે. એને ધક્કો મારે છે એમ કહી શકાય.
વાહ. એટલે જે સ્વતંત્રતાનું પ્રતીક હતો એ જ સંબંધોના મૂલ્યને સમજે છે અને પેટીને એ દિશામાં વાળે છે. આ તો ખરેખર રસપ્રદ વળાંક છે. જાણે પેલી કલાત્મક સ્વતંત્રતાનો ભ્રમ તૂટતો દેખાય છે. હવે રહ્યો એમનો દીકરો જોએ. એની શું વાત છે?
જોએ બર્ગલેન્ડ યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે. એ પોતાના માતા પિતાના ઉદારવાદી બૌદ્ધિક મૂલ્યો સામે બળવો કરે છે.
બળવો? કેવો બળવો?
એ ઘર છોડીને રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા પડોશીઓ છે, મોનાઘન પરિવાર, એમની સાથે રહેવા જતો રહે છે. અને એમની દીકરી કોની સાથે પ્રેમમાં પડે છે?
ઓકે. તો એ કોઈ નવી વિચારધારા અપનાવે છે? ના, વિચારધારા કરતા વધારે તો એ વ્યવહારુ અને મહત્વાકાંક્ષી છે, એકદમ પ્રેગ્મેટિક. તે ઇરાક યુદ્ધના સમયમાં લશ્કરી વાહનોના સ્પેરપાર્ટ સપ્લાય કરવાના નૈતિક રીતે શંકાસ્પદ કહી શકાય એવા બિઝનેસમાં પડે છે.
પૈસા કમાવા માટે?
હા, પૈસા કમાય છે, સફળતા મેળવે છે, પણ ધીમે ધીમે એને સમજાય છે કે આ સફળતા પાછળ ભાવનાત્મક અને નૈતિક રીતે કશુંક ખૂટે છે, ખાલીપો છે. એનો પરિવાર સાથે સમાધાનનો રસ્તો પણ લાંબો અને મુશ્કેલ છે.
તો જોયનું પાત્ર પેઢીગત બળવો, વ્યવહારિક સમાધાન અને કદાચ ભૌતિકવાદની મર્યાદાઓ તરફ પણ ઇશારો કરે છે. આ ચારેય પાત્રોની યાત્રા કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે અને વાર્તાને આગળ વધારે છે, મુખ્ય ઘટનાઓ કઈ કહી શકાય?
વાર્તા સીધી લીટીમાં નથી ચાલતી. ફ્રેન્ઝન સમય અને દૃષ્ટિકોણ બદલતા રહે છે. શરૂઆત પેલી સારા પડોશીવાળી છબીથી થાય છે, પણ જોયનું ઘર છોડવું એ પહેલી તિરાડ પાડે છે. પછી આવે છે પેટીની આત્મકથા, મિસ્ટેક્સ વર મેડ. એ ભૂતકાળના ઘણા રહસ્યો ખોલે છે. પેલો આઘાત, વોલ્ટર અને રિચાર્ડ સાથેની એની પહેલી મુલાકાતો, વોલ્ટરને પસંદ કરવા પાછળના કારણો, આ એક મોટો ખુલાસો છે.
અને આ ખુલાસા પછી શું થાય છે? પરિવાર કેવી રીતે વિખેરાય છે?
વોલ્ટર એના પેલા પક્ષી પ્રોજેક્ટમાં એટલો બધો ડૂબી જાય છે કે પરિવાર પાછળ રહી જાય છે. જોએ એના બિઝનેસમાં અને કોની સાથેના સંબંધમાં ગળાડૂબ છે. અને પછી આવે છે પેટી અને રિચાર્ડનો અફેર.
ઓહ.
અને જ્યારે વોલ્ટર પેટીની આત્મકથા વાંચે છે, બસ ત્યારે સત્યનો વિસ્ફોટ થાય છે. એ સંઘર્ષ એટલો ભયાનક હોય છે કે એમના લગ્નનો અંત આવી જાય છે.
બાપરે, આ તો ભારે ઉથલપાથર કહેવાય. પછી
બધા પોતપોતાના રસ્તે.
હા, દરેક જણ જાણે પોતાની સ્વતંત્રતા શોધવા નીકળે છે. વોલ્ટર વોશિંગ્ટન ડીસી જાય છે, પ્રોજેક્ટમાં વધુ ને વધુ સમાધાન કરતો જાય છે. પેટી રિચાર્ડ સાથે રહે છે, પર એ સંબંધમાં એ કડવાશ આવે છે અને આખરે રિચાર્ડ જ તેને જવાનું કહે છે.
એટલે કોઈને સ્વતંત્રતા મળતી નથી, મળે છે પણ એની કિંમત ચૂકવવી પડે છે. દરેક પાત્રને પોતાની પસંદગીઓનો હિસાબ મળે છે. વોલ્ટરનું જાહેર અપમાન થાય છે જ્યારે તે પ્રેસ કોન્ફરન્સમાં વસ્તી વધારા પર ગુસ્સો ઠાલવે છે. જોયને પણ પોતાની ભૌતિક સફળતાની પોકળતા સમજાય છે. પેટી એકલી પડી જાય છે, પોતાની રીતે જીવન ઘડવાનો પ્રયાસ કરે છે.
તો શું અંત નિરાશાજનક છે કે પછી સમાધાનની કોઈ આશા ખરી?
અંત તાત્કાલિક ખુશીઓવાળો નથી, પણ નિરાશાજનક પણ નથી. એ વાસ્તવિક છે. વર્ષો વીતી જાય છે, પાત્રો પોતાની નિષ્ફળતાઓમાંથી શીખીને ઘડાઈને વધુ નમ્ર, વધુ વાસ્તવિક બને છે. વોલ્ટર ધીમે ધીમે સ્વસ્થ થાય છે. જોય પિતા સાથે સંબંધ સુધારવાનો પ્રયાસ કરે છે અને છેવટે પેટી અને વોલ્ટર ફરી મળે છે.
ફરી મળે છે?
હા, પણ કોઈ ફિલ્મી પુનર્મિલન નહીં. શાંત, ગહન, પરિપક્વ સમજણ અને કરુણા પર આધારિત. તે ક્ષમા અને સ્વીકૃતિની ધીમી, મુશ્કેલ પણ મજબૂત પ્રક્રિયા છે.
આ મુખ્ય વળાંકો, પેટીનું લખવું, વોલ્ટરનું વાંચવું, રિચાર્ડનો ઇનકાર, વોલ્ટરનું જાહેર પતન, આ બધું પાત્રોના આંતરિક પરિવર્તનને કેવી રીતે વેગ આપે છે એ જોવું રસપ્રદ છે, અને અંતની વાસ્તવિકતા તેને વધુ પ્રભાવશાળી બનાવે છે.
બરાબર.
ચાલો હવે નવલકથાના જે મુખ્ય વિષયો છે એના પર થોડી વધુ વાત કરીએ. સ્વતંત્રતાની વાત તો કરી, પણ એની જે અસ્પષ્ટતા છે એના વિશે શું કહેશો?
એ જ તો મુખ્ય મુદ્દો છે, વ્યક્તિગત સ્વતંત્રતા વિરુદ્ધ જવાબદારીઓ. નવલકથા સ્પષ્ટપણે બતાવે છે કે સ્વતંત્રતાનો આદર્શ જ્યારે હદ વટાવી જાય, મતલબ કે જ્યારે એ નિરંકુશ બની જાય, ત્યારે તે એકલતા, નૈતિક ભ્રષ્ટાચાર અને આખરે તો દુઃખ તરફ જ દોરી જાય છે.
તો સાચી સ્વતંત્રતા શું છે ફ્રેન્ઝનના મતે?
કદાચ એવું સૂચવાય છે કે સાચી સ્વતંત્રતા બધું જ છોડી દેવામાં નથી, પણ સમજી વિચારીને પ્રતિબદ્ધતાઓ પસંદ કરવામાં અને જવાબદારીઓ સ્વીકારવામાં છે. પેલું મન ફાવે તેમ કરવું એ સ્વતંત્રતા નથી, પણ સાચું શું છે તે સમજીને કરવું એ કદાચ સ્વતંત્રતાની નજીક છે.
અને પ્રેમ અને લગ્નની જટિલતા,
હા,
એનું ચિત્રણ પણ બહુ કાચું અને વાસ્તવિક છે, નહીં? કોઈ આદર્શવાદ નથી દેખાતો.
બિલકુલ નહીં. આધુનિક લગ્નનું આ એકદમ અનફિલ્ટર્ડ ચિત્રણ છે. અહીં પ્રેમ છે તો સાથે રોષ પણ છે, કંટાળો છે, વિશ્વાસઘાત છે, બધું જ સાથે ચાલે છે.
અને ટકી રહેવા માટે?
ટકી રહેવા માટે સતત પ્રયત્ન કરવો પડે છે. ક્ષમા, સહિયારા ભૂતકાળનું મૂલ્ય સમજવું, એકબીજાની અપૂર્ણતાઓને સ્વીકારવી, આ બધી મુશ્કેલ પસંદગીઓ છે. સહેલો રસ્તો નથી.
અને પેલો આદર્શવાદ વિરુદ્ધ વ્યવહારવાદનો સંઘર્ષ પણ સતત દેખાય છે, વોલ્ટર અને જોયમાં ખાસ કરીને.
હા, વોલ્ટરનો આંધળો આદર્શવાદ અને જોયનો કઠોર, લાગણીશૂન્ય વ્યવહારવાદ બંને અંતિમ છેડા છે. નવલકથા જાણે કહે છે કે નમ્રતા અને માનવીય સહાનુભૂતિ વગરનો આદર્શવાદ પણ ખતરનાક બની શકે છે.
અને બીજી બાજુ
નૈતિકતા નેવે મૂકીને મેળવેલી સફળતા આખરે તો ખાલીપો જ આપે છે. ક્યાંક વચ્ચે સંતુલન શોધવાની જરૂર છે.
ફ્રેન્ઝિન, વ્યક્તિગત એ જ રાજકીય, ધ પર્સનલ ઇઝ પોલિટિકલ એ વિચારને પણ સરસ રીતે વણી લે છે એવું લાગે છે. બર્ગલેન્ડ પરિવારની અંગત જિંદગીની ઉથલપાથલ અને તે સમયનો અમેરિકાનો રાજકીય સાંસ્કૃતિક માહોલ એ કેવી રીતે જોડાય છે?
એ બહુ સૂક્ષ્મ રીતે જોડાય છે. મોટી સામાજિક અને રાજકીય ઘટનાઓ જેમ કે ઇરાક યુદ્ધ, પર્યાવરણીય ચિંતાઓ, રાજકીય ધ્રુવીકરણ, એ પાત્રોની પસંદગીઓ, એમની વાતચીત, એમના આંતરિક સંઘર્ષોમાં ઝીલાય છે. જાણે દેશનું વાતાવરણ એમના ઘરની અંદર અને એમના મનમાં પણ અનુભવાતું હોય.
હા, આનાથી નવલકથાને એક ઊંડાણ મળે છે.
ચોક્કસ.
અને પ્રસ્તુતતા પણ.
અને અંતે કુટુંબ અને ક્ષમાનો વિષય. કુટુંબ અહીં એક જટિલ વસ્તુ છે નહીં?
ખૂબ જટિલ. કુટુંબના બંધનો અતૂટ છે. એ ઊંડી પીડા પણ આપી શકે છે અને સાથે સાથે ગહન શાંતિ અને આરામનો સ્ત્રોત પણ બની શકે છે. પાત્રો એકબીજાને પારાવાર દુઃખ પહોંચાડે છે, છતાંય એમનો સહિયારો ઇતિહાસ, એમના મૂળ એમને જોડી રાખે છે.
અને ક્ષમા અને મુક્તિ કોઈ મોટા પરાક્રમથી નથી આવતી, એ સમજણ અને સ્વીકૃતિના ધીરજ ભર્યા મુશ્કેલ અને સતત ચાલતા કાર્ય દ્વારા જ શક્ય બને છે.
આટલા બધા જટિલ વિષયોને રજૂ કરવા માટે ફ્રેન્ઝનની લખવાની શૈલી કેવી છે? વર્ણન કેવી રીતે કરે છે?
એ મુખ્યત્વે ત્રીજા પુરુષ સર્વજ્ઞ વર્ણનકારનો ઉપયોગ કરે છે. એટલે કે વર્ણનકાર જે લગભગ બધા પાત્રોના મનમાં જોઈ શકે છે, એમના વિચારો, લાગણીઓ, એમના દંભ સિદ્ધાંતને પણ ઉજાગર કરી શકે છે.
એનાથી શું ફાયદો થાય?
એનાથી આપણને પાત્રોની જટિલતા, એમના વિરોધાભાસ સમજવામાં મદદ મળે છે. અને પેટીની આત્મકથા તો જાણે વાર્તામાં વાર્તા જેવું એક બીજું સ્તર ઉમેરે છે.
પ્રતિકાદનો ઉપયોગ કેવો છે? જેમ કે પેલું સેરુલિયન વોર્બલર પક્ષી, એનું શું મહત્વ છે?
હા, પ્રતિકોનો સરસ ઉપયોગ છે. પ્રતિકાદ એટલે કોઈ વસ્તુ કે ઘટના દ્વારા કોઈ મોટા વિચારનું સૂચન. અહીં સેરુલિયન વોર્બલર એ નાનું ભૂરા રંગનું ગીત પક્ષી એ કુદરતની શુદ્ધતા, નાજુકતાનું પ્રતીક છે અને માનવીય પ્રવૃત્તિથી એના પર જે જોખમ છે એનું પણ.
અને વોલ્ટર માટે?
વોલ્ટર માટે તો તે જાણે પોતાની ભલાઈ અને આદર્શવાદનું પ્રતીક બની જાય છે, પણ સાથે સાથે એ પણ સૂચવે છે કે અમૂર્ત આદર્શો પાછળ પાગલ થવામાં શું જોખમ રહેલું છે.
બીજા કોઈ મહત્વના પ્રતીકો?
પેલો વસ્તી વધારાનો મુદ્દો જે વોલ્ટરના મનમાં સતત ઘૂમરાયા કરે છે, તે તેની વધતી જતી માનવજાત પ્રત્યેની નફરત અને નિરાશાનું પ્રતીક બની જાય છે. અને સેન્ટ પોલનો પેલો શરૂઆતનો પડોશ, એ ઉદારવાદી મધ્યમ વર્ગીય અમેરિકન સ્વપ્ન અને એની અંદર રહેલી સંભવિત ખાલીપાણુંનું પ્રતિનિધિત્વ કરે છે.
અને ભાષા? ફ્રેન્ઝનનું ગદ્ય કેવું છે? વાંચવામાં સરળ છે?
સરળ તો ન કહેવાય. એમનું ગદ્ય સઘન છે, ચોકસાઈવાળું છે, બૌદ્ધિક રીતે સમૃદ્ધ છે. ઘણીવાર લાંબા જટિલ વાક્યો વાપરે છે જે પાત્રોની વિચાર પ્રક્રિયાની ગૂંચોને બરાબર પકડે છે. અને એમનો સૂર ઘણીવાર વ્યંગ્યાત્મક એટલે કે આયરોનિક હોય છે. કટાક્ષનો ઉપયોગ કરે છે પાત્રો જે કહે છે અને જે કરે છે એની વચ્ચેનો તફાવત બતાવવા માટે. સમાજ, રાજકારણ, કોર્પોરેટ જગત પર ટીકા કરવા માટે આ કટાક્ષનો સરસ ઉપયોગ કરે છે.
પણ રોજિંદી ભાષા જેવું પણ લાગે છે.
એ સંતુલન જાળવે છે. ભાષા વાસ્તવિક લાગે છે, રોજબરોજની બોલચાલની લઢાણ પર પકડે છે. એ સાવ શુષ્ક કે અઘરી નથી.
થોડાક અવતરણો યાદ કરી શકીએ જે આ નવલકથાના સારને પકડતા હોય?
ચોક્કસ. એક બહુ જ મહત્વનું વાક્ય છે, અમર્યાદિત સ્વતંત્રતાના સ્વપ્નને વશ થનાર વ્યક્તિત્વ, જો તે સ્વપ્ન ક્યારેય કડવું બને તો માનવ દ્વેષ અને ક્રોધ તરફ પણ વળે છે. આ સીધું નવલકથાના કેન્દ્રીય વિચાર પર આઘાત કરે છે,
ખાસ કરીને વોલ્ટરના સંદર્ભમાં ને.
હા, એની આદર્શવાદથી કટ્ટરતા સુધીની સફરને આ વાક્ય બરાબર સમજાવે છે, અમર્યાદિત સ્વતંત્રતાની એક કાળી બાજુ.
અને પેટીની યાત્રા માટે કોઈ અવતરણ?
પેટીના પરિવર્તનનો સાર કદાચ આમાં છે. તેણે શોધી કાઢ્યું હતું કે સૌથી મહત્વપૂર્ણ જ્ઞાન વસ્તુઓ કેવી રીતે કરવી તે નહોતું, પરંતુ પોતાનામાં કેવી રીતે વિશ્વાસ કરવો તે હતું.
એટલે કે આત્મવિશ્વાસનું મહત્વ.
બરાબર. એની ઓળખ પહેલાં બહારની ભૂમિકાઓ પર આધારિત હતી, એથ્લીટ, પત્ની, માતા, પણ આખરે સમજે છે કે સાચું બળ તો અંદરથી જ આવે છે.
અને રિચાર્ડ કેટ્સનું પેલું કૂળમાંથી દયાળુ બનવાવાળું નિરીક્ષણ?
હા, એ પણ બહુ માર્મિક છે. જો તમારે કૂલ હોવા અને દયાળુ હોવા વચ્ચે પસંદગી કરવાની હોય તો તમારે હંમેશા દયાળુ બનવાનું પસંદ કરવું જોઈએ. આ તેની આશ્ચર્યજનક નૈતિક પરિપક્વતા બતાવે છે.
એ દેખાવ કરતા માનવીય સંબંધ અને કરુણાને વધુ મૂલ્ય આપે છે.
બરાબર. અને એ સમજણ જ તેને અંતે સાચો નિર્ણય લેવા પ્રેરે છે.
આખી ચર્ચા પરથી લાગે છે કે આ નવલકથા વાંચવી એક અનુભવ છે, પણ કદાચ સહેલો નથી.
સહેલો તો બિલકુલ નથી. ફ્રીડમ એક ઊંડો, પડકારરૂપ અને ગહન અસર કરનારો અનુભવ છે. વાંચતી વખતે મનમાં ઘણી બધી લાગણીઓ આવે. પાત્રો પ્રત્યે હતાશા, સહાનુભૂતિ, ક્યારેક તો અસ્વસ્થ કરે તેવી સ્વ ઓળખ પણ થાય
કે અરે, આ તો મારા જેવું જ કંઈક છે.
હા, પાત્રો સારા કે ખરાબ એવા ખાનામાં નથી બેસતા. એ બહુ જ માનવીય રીતે ખામીઓથી ભરેલા છે અને એ જ એમને જીવંત બનાવે છે. ફ્રેન્ઝનની નિર્ભીક વાસ્તવિકતા શક્તિશાળી છે, પણ હા, ક્યારેક ભાવનાત્મક રીતે થકવી નાખનારી પણ લાગી શકે.
તો પછી આટલી જટિલ અને ક્યારેક અસ્વસ્થ કરતી નવલકથા પાછળ શું મૂકી જાય છે? એની કાયમી છાપ શું છે? શું શીખવા મળે છે?
મને લાગે છે કે એની કાયમી છાપ પુખ્ત જીવનના સમાધાનો, આપણી પસંદગીઓ, જવાબદારીઓ, એ બધા પરના એના શક્તિશાળી, કરુણાપૂર્ણ અને શાણપણ ભર્યા ચિંતનમાં રહેલી છે.
એ આપણને સ્વતંત્રતા, સફળતા, સુખ આ બધાની આપણી પોતાની વ્યાખ્યાઓ પર ફરીથી વિચારવા મજબૂર કરે છે.
બરાબર. અને એ પણ યાદ અપાવે છે કે સંબંધોમાં થતા નાના મોટા વિશ્વાસઘાત, સમાધાનથી ભરેલી દુનિયામાં નૈતિક રીતે જીવવું કેટલું મુશ્કેલ છે.
પણ સૌથી અગત્યનું તે એ પણ દર્શાવે છે કે નિષ્ફળતા એ અંત નથી, એ તો માનવીય અનુભવનો એક ભાગ છે.
ચોક્કસ. અને સાચી મુક્તિ, સાચું ફ્રીડમ કદાચ કોઈ મોટા પરાક્રમમાં નથી, પણ સમજણ અને ક્ષમાના શાંત, મુશ્કેલ છતાં સતત ચાલતા પ્રયાસોમાં રહેલું છે. આ દ્રષ્ટિકોણ ઘણું બદલી શકે છે.
ખરેખર આ નવલકથા આપણને યાદ અપાવે છે કે સાચી સ્વતંત્રતા કદાચ સંપૂર્ણ મુક્તિમાં નહીં, પણ આપણી પસંદગીઓ અને જવાબદારીઓને સ્વીકારવાની હિંમતમાં રહેલી છે.
અને ફ્રેન્ઝિન દર્શાવે છે કે માનવીય સંબંધોની જટિલતા અને ક્ષમાની શક્તિ જ આપણને આ અપૂર્ણ દુનિયામાં ટકી રહેવામાં અને આગળ વધવામાં મદદ કરે છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.